એટલે એક અને એક છે માટે શુદ્ધ છે જો આત્મા અનેક રૂપ હોય તો શુદ્ધ રહેતો નથી. આત્મા ના અતિનંત રૂપે છે, અનેક રૂપે થતો નથી, અનેક રૂપે હોતો પણ નથી. એવા કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે, એટલે કે પર સન્મુખ થાય તો આત્મા ન જણાય, અને વેદની સન્મુખથી ઉપયોગ તો પણ આત્મા ન જણાય. આત્માની સન્મુખ થઈને જ્ઞાન જ્યારે જાણે ત્યારે જણાય. સન્મુખ થઈને જાણે છે, જાણે છે એટલે અનુભવે છે પ્રત્યક્ષ. જાણે છે એટલે માનસિક જ્ઞાન વડે નહીં, માનસિક જ્ઞાન વડે જણાતું નથી. અહીં જીગા છે, આવો અહીંયા ત્રણ ચાર જીગા છે. આ બધું પાછળ પણ બેસી શકાય, એ બાઉન્ડરી છે. એકલા શુદ્ધ આત્માને જાણવાની વાત છે, કેમ કે આત્મા એકલો છે માટે શુદ્ધ છે. આત્મામાં બેકલાપણું નથી. આત્મા આવો પણ હોય ને આત્મા આવો હોય એમ છે, એ બધા અજ્ઞાનીની કલ્પનાઓ છે. કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈને જાણે છે, એટલે પરથી વિમુખ, દેવ ગુરુ શાસ્ત્રથી વિમુખ, છ દ્રવ્યથી વિમુખ, રાગથી વિમુખ, ભેદથી પણ વિમુખ, અભેદ સામાન્ય શુદ્ધ આત્મા ચિદાનંદ છે. તે નિત્ય નિરાવરણ છે, એને મિથ્યાત્વનું આવરણ કદી પણ લાગુ પડતું નથી. સૂર્યના પ્રકાશને ગ્રહણ થાય પણ સૂર્ય ગ્રહણ ન હોય. કેવાય સૂર્ય ગ્રહણ થયું, પણ સૂર્ય ગ્રહણ કોઈ કાળે થાય નહીં. પણ એની પ્રકાશની જે પર્યાય છે, એ પ્રકાશની આડું કંઈક આવી જાય તો ઉપચારથી કહ્યું કે સૂર્ય ગ્રહણ થઈ ગયું, એટલે સૂર્ય દેખાતો નથી. પણ એની પાછળ સૂર્ય તો જેવો છે તેવો છે, ગ્રહણના સદભાવમાં કે ગ્રહણના સૂર્ય તો જેવો છે તેવો છે, બિંબ. એને કઈ આવરણ લાગે
નહીં,
એમાં ભગવાન પરમાત્મા મિથ્યાત્વનું આવરણ નથી. એને નાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મનું પણ આવરણ નથી. એવો નિત્ય શુદ્ધ, બેહદ શુદ્ધ પરમાત્મા એને એની સન્મુખ થઈને જાણે છે. આત્મજ્ઞાન આત્માને જાણે છે. શાસ્ત્ર જ્ઞાન જે આત્મા જાણી શકાતો નથી. શાસ્ત્ર જ્ઞાન દ્વારા આત્માનું અનુમાન થાય પણ અનુભવ ન થાય. આ તો પ્રત્યક્ષ અનુભવની વાત ચાલે છે. તેને લોકને પ્રગટ જાણનારા ઋષિશ્વરો, દેવોય પરમાત્મા, ત્રણ લોકનો નાથ, દેવાતી દેવ સર્વજ્ઞ પરમાત્મા, તેને શુદ્ધ કેવડી કહે છે. જેમ કેવળ જ્ઞાન વડે શુદ્ધ આત્માને જાણે છે તેને કેવળી કહેવાય. કેવળ જ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને જાણે એને કેવળી કહેવાય. અને નીચેના જીવો શુદ્ધ જ્ઞાન વડે, ઓલા કેવળ જ્ઞાન વડે, નીચેના જીવો શુદ્ધ જ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને જાણે છે. વિષય બે નો સરખો છે, કેવળી નો અને સાધક નો વિષય બે નો સરખો છે. પણ વિષયને વિષય કરનાર પર્યાયમાં તફાવત છે. એક કેવળ જ્ઞાન વડે જાણે છે અને એક શુદ્ધ જ્ઞાન વડે જાણે છે. જેમ નાના દીવા વડે પણ પ્રકાશ દ્વારા બીજું જાણી શકાય, એવા મોટો પ્રકાશ હોય એના દ્વારા પણ જાણી શકાય. પદાર્થ પ્રકાશ નો વિષય ફરે નહી, પ્રકાશ માં એના દીખતા હોય. ઓછો પ્રકાશ ને વધારે પ્રકાશ, કેવળ જ્ઞાન નો ભડકો થઈ ગયો છે પ્રકાશ નો કુંજ, એના વડે આત્માને જાણે. અને શુદ્ધેવડી શુદ્ધ જ્ઞાન વડે આત્માને જાણે, તેથી તેને શુદ્ધેવડી કહે છે. હવે શુદ્ધ જ્ઞાન વડે આત્માને જાણ્યા પછી એ જ આત્મા સાધક પોતે જે જ્ઞાન ની પર્યાયમાં આત્મા જણાયો એ જ્ઞાન ની પર્યાય ને જાણે તો એને વ્યવહાર શુદ્ધ કેવડી કહેવાય. શુદ્ધ જ્ઞાન વડે શુદ્ધાત્મા ને જાણે તો નિશ્ચય શુદ્ધ કેવડી, અને જ્ઞાન જ્ઞાન ને જાણે તો વ્યવહાર શુદ્ધ કેવડી. કેમ કે જ્ઞાન ની પર્યાય નો ભેદ છે, પણ ભેદ નો આશ્રય નથી, ભેદ નું લક્ષ નથી, જ્ઞાન રહેતું નથી. ભેદ નું લક્ષ છૂટે નહીં અને સવિકલ દશામાં ભેદ જ્ઞાન થયા વિના રહેતું નથી. આત્માને જાણે તો નિશ્ચય, અને આત્માનું જે જ્ઞાન થયું એને જાણે તો એનું નામ વ્યવહાર. આ અંદર બધું નિશ્ચય ને વ્યવહાર અંદર છે. હવે એમાં એક વિશેષણ લગાવ્યું, આત્માને જાણે છે શુદ્ધ જ્ઞાન વડે તે તો નિશ્ચય છે, પણ જ્ઞાન ને જાણે છે શુદ્ધ જ્ઞાન ને જાણે છે તે વ્યવહાર છે એમ લખતા સર્વ શુદ્ધ જ્ઞાન ને જાણે છે એટલું વિશેષણ લગાવ્યું. હેતુ છે એક એક શબ્દ ની કિંમત હોય, સર્વ વિશેષણ લગાવ્યું ને. સર્વ સર્વમ છે સંસ્કૃતમાં, સર્વ શુદ્ધ જ્ઞાન ને જાણે એમ. એકલા જ્ઞાન ની પર્યાય ને જાણે, જ્ઞાન ની જાણે છે તો જ્ઞાન ની પર્યાય ને. ધ્યાન રાખજો, જાણે છે તો જ્ઞાન ની પર્યાય ને. જ્ઞાન ની પર્યાય પર ને જાણતી નથી, પણ પર જેમાં જણાય અને સ્વ જણાય એવી જ્ઞાન ની પર્યાય ને જાણે છે, તેથી સર્વ શુદ્ધ જ્ઞાન ને જાણે છે તો વ્યવહાર થઈ ગયો. એકલા શુદ્ધ જ્ઞાન વડે આત્મા ને જાણે તો નિશ્ચય થઈ ગયો, પણ એ જ્ઞાન પોતાને જાણે છે અને પ્લસ ઉમેરો કર્યો કે લોકાલોક પણ એમાં જણાય છે. લોકાલોક ને જ્ઞાન જાણતું નથી, લોકાલોક એમાં પ્રતિબિંબિત થાય છે, જણાય છે એવું જ્ઞાન કે જે જ્ઞાનમાં આત્મ પણ જણાય છે એવા સર્વ જ્ઞાનને જાણે છે શુદ્ધ જ્ઞાનને, તેને વ્યવહાર શુદ્ધ કેવડી કહેવામાં આવે છે. વ્યવહાર કેમ થયો કે એકલો એકલાને જાણે તો નિશ્ચય, અને પ્લસ ઉમેરો કર્યો લક્ષ લોકાલોક ઉપર નથી. ધ્યાન રાખજો, લક્ષ તો જ્ઞાન ની પર્યાય ના ભેદ ઉપર પણ નથી, લક્ષ તો અભેદ ઉપર જ ચોટી ગયું છે. લક્ષ ફરે નહી, આત્મા જણાય વગર રહે નહી, અને પરનો પ્રતિભાસ પણ એમાં જણાઈ જાય છે. અનુભવના કાળમાં તો એ વાત છે નહી, પણ સવિકલ્પ દશાની વાત કરે છે. વ્યવહાર સવિકલ્પ દશામાં હોય, નિર્વિકલ્પ ધ્યાનમાં વ્યવહાર ન હોય. સર્વ શુદ્ધ જ્ઞાન ને જાણે છે, જ્ઞાન ને જાણે છે એ વ્યવહાર કહેવાય, પણ એકલી જ્ઞાન ની પર્યાય ન લીધી, સર્વ શુદ્ધ જ્ઞાન લીધું. જાણે છે તેને જિંદો શુદ્ધ કેવડી કહે છે, એ વ્યવહાર છે. કારણ કે જ્ઞાન બધું આત્મા છે, આત્માને જાણે એ જ્ઞાન પણ આત્મા, અને જ્ઞાન જ્ઞાનને જાણે પણ આત્મા, અને એ જ્ઞાનની પર્યાયમાં લોકાલોકે જણાય ને પર જણાય એવું જ્ઞાન પણ આત્મા છે, અનાત્મા નથી. એ જ્ઞાનની પર્યાયનો સંબંધ લોકાલોકને આરે થયો નહીં અને આત્માથી છૂટ્યો નહીં.
બરાબર,
તો ગાલો ભલે જણાય, પણ એ જ્ઞાન ની પર્યાય નું લક્ષ ખરું પર છે અભિગત છતી કહ્યું છે ખાસ સન્મુખ થઈને જાણે છે. એ નિર્વિકલ્પ ધ્યાનમાં તો સન્મુખ છે, પણ સવિકલ્પ દશામાં પણ સન્મુખ છે. પરની સન્મુખ જ્ઞાન થતું નથી એને પર જણાય વગર. પરની સન્મુખ થાય નહીં જ્ઞાન, જો પરની સન્મુખ થાય તો જ્ઞાન રહેતું તો અજ્ઞાન થઈ ગયું. પણ એ જ્ઞાન તો સ્વની સન્મુખ જ છે, કેમ કે જ્ઞાન નો સંબંધ જ્ઞાયક ની હારે છે. જ્ઞાન નો સંબંધ રાગ ને દેહ ની હારે નથી, તો લોકાલોક ની હારે તો ક્યાંથી હો જણાય પણ જાણે નહીં. જણાય બધું પણ જાણે એકને, અભેદ થી આત્માને જાણે અને ભેદ થી વિચાર કરે તો પર્યાય ને જાણે, કા દ્રવ્ય ને જાણે અને કા પર્યાય ને જાણે. પરને તો જાણતું જ નથી, કેમ કે પર લક્ષ અભાવા, પરનું લક્ષ જ્ઞાન ને સમ્યક જ્ઞાન એવું. પર જણાય છે ને એમાં ગોસો ખાઈ ગયા, જણાય છે એમ આવ્યું ત્યાં હું જાણું છું પર એમ આવી ગયું, તો અભિગત છતી નર્યું, જ્ઞાન સન્મુખ નર્યું, જ્ઞાન વિમુખ થઈ ગયું આત્માથી અને પરને સન્મુખ થઈ ગયું જ્ઞાન. એ જ્ઞાન નું અજ્ઞાન થઈ ગયું, ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું, અજ્ઞાન થઈ ગયું, અતિન્દ્રિય જ્ઞાન નર્યું. આ તો અતિન્દ્રિય જ્ઞાન ની વાત ચાલે છે. અતિન્દ્રિય જ્ઞાન માં જ આત્મા જણાય, ઇન્દ્રિય જ્ઞાન માં આત્મા ન જણાય, કેમ કે બહિર્મુખ ઉપયોગ છે, જળ અચેતન છે. ત્યાં સુધી કહ્યું શાસ્ત્ર માં છે બધી વાત. કારણ કે જ્ઞાન બધું આત્મા છે, જો જ્ઞાન આત્મા છે એમ ન કહેતા બધું ઉમેર્યું, સર્વમ છે ને, જ્ઞાનમ સર્વમ નકર એમ લખી શકત કે જ્ઞાન કે આત્મા છે, જ્ઞાન ની પર્યાય પણ આત્મા છે એમ લખી શકત. સમયસાર ને શ્રવણ કરનારાઓ પણ અમુક પ્રકારની પાત્રતામાં આવી જાય છે. શું કહ્યું? પાત્રતામાં આવે પછી સાંભળે એમ નથી કહ્યું, કે જે સાંભળે રુચિપૂર્વક એ પાત્ર થઈ જાય છે, કેમ કે એને આત્મા જોઈએ છે, એને બીજું કઈ જોતું નથી. જ્ઞાન બધું આત્મા જ છે, તેથી તે જીવ શુદ્ધ કેવડી છે. હવે ટીકા પ્રથમ કુતરાની વાત છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ જ્યારે એને સમ્યક દર્શન થવાનો કાળ પાકે છે, તો સમ્યક દર્શન થવા પહેલા એના જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે, જ્ઞાયક જ જણાય છે, જાણનાર જણાય છે, જાણનાર જણાય છે એમ આવી જાય છે. અને એને સવિકલ્પ સ્વસંવેદન અથવા પરોક્ષ અનુભૂતિ કહેવામાં આવે છે. પછી પ્રત્યક્ષ અનુભૂતિ થાય તેને નિર્વિકલ્પ સ્વસંવેદન, પોતે પોતાને જાણે, સ્વસંવેદન પોતાથી પોતાના જ્ઞાનને જાણે. પ્રથમ જે શુદ્ધથી એટલે આત્મજ્ઞાન થી, અતિન્દ્રિય જ્ઞાન થી, શાસ્ત્ર જ્ઞાન થી નહીં, એ તો દ્રવ્ય શુદ્ધ છે. અને એનું જે એના સન્મુખ નું જ્ઞાન એ પણ દ્રવ્ય શુદ્ધ છે. નિમિત્ત અને નૈમિત્તિક ની એક જાત છે, અહીંયા સ્વભાવ અને સ્વભાવવાની એક જાત છે. આત્મા એ તિન્દ્રિય જ્ઞાન ભાઈ, અને એને જાણનારું પણ તિન્દ્રિય જ્ઞાન છે. જે શ્રુતથી એટલે અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જેવું સામાન્ય એવું વિશેષ પ્રગટ થાય છે. સામાન્ય એવું વિશેષ છે તો ખરું ઉપયોગ, એ ઉપયોગમાં આત્મા અનન્ય છે અને બાળ ગોપાલ સૌને જણાયા કરે છે, પણ એનો વિશ્વાસ નથી. એટલે ઉપયોગમાં આત્મા તો જણાય છે, પણ શુદ્ધ ઉપયોગ થતો નથી. શુદ્ધ ઉપયોગ થાય તો મોહનો નાશ થાય. ઉપયોગ દ્વારા આત્મા જણાય એમાં મોહનો નાશ ન થાય, પણ ઉપયોગમાં આત્મા જણાય છે એમ ઘૂંટે તો મિથ્યાર્થ ગળવા મંડે અને ટળવાની પ્રક્રિયામાં આવીને ઉભો થાય. પ્રથમ જે શુદ્ધ થી કેવળ શુદ્ધ આત્માને જાણે છે. બોલો, સ્વપર બે ન લીધું, પર તો નહીં પણ સ્વપર બે ન લીધું. અનુભવનો વિષય કેવળ એક શુદ્ધ આત્મા છે, મૂળમાં છે, નામાં લીધું. મૂળ હોય એની ટીકા હોય ને, હોય એનો વિસ્તાર, મૂળમાં છે અને વિસ્તાર પણ કરે છે. તો કરતા શું કહ્યું? શુદ્ધ થી કેવળ શુદ્ધ આત્માને જાણે છે, અનુભવે છે, તે શુદ્ધ કેવડી છે? તે તો પરમાર્થ છે, નિશ્ચય છે, ખરું છે. અતિન્દ્રિય જ્ઞાન દ્વારા અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા જણાય છે, અને અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય અને એનો વિષય કથનચિત અભે છે. અને દ્રવ્ય શુદ્ધ એ તો આત્માથી ભિન્ન ને આત્મજ્ઞાનથી ભિન્ન. દ્રવ્ય શુદ્ધ જીન વાણી પૂજની છે, જે પૂજની કેમ કે એને જ આ બધું બતાવ્યું છે, પણ એ આત્માથી ભિન્ન છે. દ્રવ્ય શુદ્ધ જીન વાણી શબ્દ દ્વિધની એ આત્માથી ભિન્ન છે, અને આત્મજ્ઞાન થયું એનાથી પણ ભિન્ન છે. કેમ કે અતિન્દ્રિય જ્ઞાનનો સંબંધ આત્માની સાથે છે, જીનવાણી સાથે સંબંધ નથી એનો. કેમ કે એ અનન્ય છે, જ્ઞાન ને જ્ઞાયક એક, એટલે એને શુદ્ધ કેવડી કહ્યું, એ પરમાર્થ સત્યાર્થ સાચું છે. અને વ્યવહારની વાત કરે છે, નિશ્ચય આવી ગયું, એ જ્ઞાન રાખવો નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય. અને જ્ઞાની નિશ્ચયપૂર્વક વ્યવહારની વાત કરે તો પણ એનો વ્યવહારનો પક્ષ હોતો નથી, શ્રદ્ધાનો દોષ લાગતો નથી, ચારિત્રનો દોષ લાગી જાય છે. આ લખે છે ને કે જ્ઞાયક તે આત્મા તો બરાબર છે, પણ જ્ઞાન તે આત્મા ત્યાંને દોષમાં આવી ગયા, ચારિત્રનો દોષ છે, ગુણ નથી. ગુણ ગુણીનો ભેદ કરીને સમજાવે છે, સમજાવનારને દોષ ચારિત્રનો લાગ્યો. નિર્વિકલ્પ ધ્યાનમાં હોય તો કોને સમજાવે, કઈ સમજાવવાનું રહેતું નથી. છે જે શુદ્ધ જ્ઞાનને જાણે છે એમને લગતા સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે, સર્વ વિશેષણ લગાવ્યું. એ જ્ઞાનની પર્યાયમાં એનામાં સ્વપર પ્રકાશક શક્તિ સ્વચ્છતા આવી છે. દર્પણમાં જેમ સ્વપર પ્રકાશક શક્તિ છે, એમાં જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક એનો સ્વભાવ છે. સ્વપ્નનું લક્ષ નથી, લક્ષ તો સ્વનું છે, પણ સ્વપર પ્રકાશક છે એનામાં. એ સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે, જેમાં લોકાલોક જણાય, પોતાનો આત્મા પણ જણાય ને લોકાલોક એમાં જણાય. આત્માને તો જાણે ને લોકાલોક તો જણાય, પણ જાણે નહીં. એને જાણે એમ કે હું અશુદ્ધ ઉદ્વાર થઈ જાય. અને સ્વપર જેમાં જણાય એવી જ્ઞાનની પર્યાયને જાણે એ સદ્ભુત વ્યવહાર છે, અને શુદ્ધ આત્માને જાણે તે નિશ્ચય છે. ચક્રવર્તી કરતા પણ કુલ વધી જાય છે. ચક્રવર્તી નું કુલ એટલે સંસારી ગ્રહસ્થની અપેક્ષા એનું કુલ મોટું કહેવાય. ગ્રહસ્થની અપેક્ષા એ હો, ત્યાગીની અપેક્ષા એ નહીં, કુલ મોટું એના કરતા કુલ વધી જાય ત્યારે કુલ કુલ ભગવાનની વાણી કામ ઉપર આવે છે. પણ કેવળ પુણ્યથી યોગ થાય, શાસ્ત્રનો પણ આત્મજ્ઞાન ન થાય. એ તો નિમિત્તની વાત કરી, પણ નિમિત્તથી થાય તો મેરો, એમાં રાજી થવા જેવું નથી. આ અહીંયા સુધી આવ્યો હવે પુરુષાર્થ કરવાનો. ભૂતથી સંયોગ મળે, સ્વભાવ ન મળે, સ્વભાવ તો પુરુષાર્થ થી પ્રાપ્ત થાય. જે સર્વ શુદ્ધ જ્ઞાન ને જાણે છે તે શુદ્ધ કેવડી છે તે વ્યવહાર છે. જો જ્ઞાનની પર્યાયમાં એક જ વિષય હોય, સાંભળજો, જ્ઞાનની પર્યાયનો વિષય એકલો શુદ્ધાત્મા હોય, એમ કહ્યું આચાર્ય મહારાજે, એનું તો નામ નિશ્ચય છે. કેમ કે એનો વિષય એક જ છે, અને એક પ્લસ બીજો વિષય ઉમેરે જણાય છે લોકો કે દેવગુરુ શાસ્ત્ર ઉપકારી ગુરુ જણાય છે, એમ ઉમેરો તો વ્યવહાર થઈ ગયો. કેવળી માટે પણ આવું છે, નિયમસારમાં કેવળ જ્ઞાનની પર્યાયનો વ્યવહાર બતાવ્યો. કેવળ જ્ઞાનની નિશ્ચય તો કેવળી ભગવાન લોકાલોકને નહીં પણ પોતાને જાણે તે નિશ્ચય, પણ કેવળ જ્ઞાનની પર્યાયમાં પોતાનો આત્મા પણ જણાય જાણે, અને લોકાલોક પણ ચરાચર પદાર્થ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળના પદાર્થ એમાં જણાય, એ પ્લસ કર્યું તો વ્યવહાર થઈ ગયો. એકલા તો પરને જાણે જ નહીં કેવડી કે શુદ્ધ કેવડી કોઈ, એકલા જે પોતાના જ્ઞાનમાં એકલા પરને જાણે એ તો અજ્ઞાન છે, એ તો જ્ઞાન જ નથી. પણ પોતાને જાણતા પર જણાઈ જાય છે, એમ એકમાં બે કર્યું માટે વ્યવહાર થઈ ગયો, ઉમેરો કર્યો, પ્લસ કર્યો, વધારો. નિશ્ચય કેમ ને વ્યવહાર કેમ, એની વ્યાખ્યા કે જ્ઞાનની પર્યાયમાં એકલો શુદ્ધ આત્મા જણાય, એવી વિક્ષા તમે લ્યો તમારા જ્ઞાનમાં, તો એ જ્ઞાનની પર્યાયનું નામ વ્યવહાર કે નિશ્ચય, કે નિશ્ચય નિશ્ચય શું કામ. એ જ્ઞાનની પર્યાયનો એકલો શુદ્ધ આત્મા વિષય થાય તો એ જ્ઞાનની પર્યાયનું નામ નિશ્ચય છે. આત્મા તો નિશ્ચય નહીં નથી, એ તો નિશ્ચયનો વિષય છે. પણ હવે કે છે કે એ જ્ઞાનની પર્યાયમાં ભેદમાં આવે, ભેદમાં તો એકલો આત્મા જણાતો હતો, પણ ભેદમાં આવે તો એમાં સ્વપર પ્રકાશક શક્તિ છે, તો લોકાલોક પણ એમાં જણાય છે. અને કેવળ જ્ઞાનની પર્યાયમાં પરપદાર્થો જણાય છે, તેથી પરપદાર્થો જણાતા હોવાને કારણે વિકલ્પ વિના ઈચ્છા વિના શબ્દ એવો નીકળે કે આ જીવ આટલો કાળ વિતે મોક્ષ જશે. ઈ જીવની સન્મુખ ઉપયોગ નથી, અને જીવની પર્યાયમાં પ્રતિ પાસે એની સન્મુખ નથી. કેમ કે તો કેવળી પરમાત્મા થઈ ગયા, ઈચ્છા વિના વાણી કરે છે, વાણી એને અનુભવને અનુસાર આવે છે, જેવો પ્રતિભાસ થાય છે ને એવી વાણી નીકળી જાય છે. કોઈ ચક્રવર્તી પૂછે કે આ સભામાં કોઈ તીર્થંકર છે, ફટ જવાબ આવે, હોય તો કહી દે, આવી જાય વાણીમાં કે આ જીવ છે. જે મરીચીના જીવનું પૂછ્યું ને ચક્રવર્તી કે આ સભામાં કોઈ છે તીર્થંકર, સુશોધ ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રશ્ન એટલે મનમાં હવા આવે, જવાબ આવી જાય, આમાં પ્રશ્ન પૂછે નહીં. કેમ કે મનની વાતો જાણે છે ને કેવડી. હા, આ ભરતનો પુત્ર જે મરે છે 24 માં તીર્થંકર થશે. હવે 24 માં તીર્થંકર તો કેટલા કાળ પછી થાય, હે, કાળ લાંબો, અને પર્યાય વર્તમાનમાં નહીં એની તીર્થંકરની. હા, છતાં એને જાણી લે છે કે એની સન્મુખ એને જાણે છે. કેવળ જ્ઞાનની અંદર એક પ્રતિભાસ થાય છે, પ્રતિભાસને જોવે છે, અને પ્રતિભાસ એમાં જણાઈ જાય છે, પ્રતિભાસ અનુસાર વાણી નીકળે છે, એ વાણી એ જળ. એવો કોઈ યોગ થઈ જાય છે. કોઈ શબ્દની તાકાત એ જુદી, સમજી ગયા, શબ્દની તાકાત એ કેવી કે જેવું પાસે એવું આવે વાણીમાં, જેવું પાસે છે ને વાણી તો જળ છે, વાણી તો એના પ્રતિભાસને જાણતી નથી, એને પક્ષપાતે નથી, કેમ કે એમાં રાગ દ્વેષ નથી, માટે પક્ષપાત નથી, જેવું છે એવું વાણીમાં આવી જાય. વાણી જળ છે ને પક્ષપાત હોય ને, લૌકિક જ્ઞાનની તાકાત, પ્રતિભાસની તાકાત, શબ્દની તાકાત જુદા પ્રકારની છે. એ વ્યવહાર છે. સર્વશુદ્ધ જ્ઞાન ને જાણે તો વ્યવહાર, એક આત્માને જાણે તો નિશ્ચય, વ્યવહાર અને ભેદના વિશેષણો ને જાણે તો પણ વ્યવહાર. જ્ઞાનની પર્યાય તો ભેદ છે, પણ એમાં વિશેષણ લગાયેલું સર્વ, પોતાનો આત્મા પણ જણાય ને બીજા પણ પદાર્થો જણાય, સર્વ લગાયેલું તો પણ જ્ઞાન રહ્યું. ભેદ ને જાણે એમાં સ્વપર પ્રકાશક છે, અભેદ ને જાણે એમાં સ્વપર પ્રકાશક નથી. એ તો અભેદ થઈ ગયો. અહીં બે પક્ષ પરીક્ષા કરીએ છીએ, અહીં બે પક્ષ લઈને પરીક્ષા કરીએ છીએ. શિષ્ય ચોખવટ કરાવે છે વધારે. ઉપર કહેલું સર્વજ્ઞાન આત્મા છે કે અનાત્મા? સર્વજ્ઞાન ને જાણે છે એમ કહ્યું ને, ઈ જ્ઞાન છે એ આત્મા છે કે અનાત્મા? આત્માને જાણનારું જ્ઞાન તો આત્મા છે, એ મારો પ્રશ્ન નથી. ઉપર કહેલું સર્વ જ્ઞાન, જ્ઞાન નહી સર્વ જ્ઞાન, સર્વને જાણે છે એવું તો ને વ્યવહારમાં, આત્મા છે કે અનાત્મા? હવે એનો ઉત્તર, જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો એ વ્યવહાર જ્ઞાન જે અમે કહ્યું એ અનાત્મા નથી. આશ્રય છોડાવવા માટે અનાત્મા એ કહીને પરદ્રવ્ય કહીએ, અહીંયા તો જાણવાની વિવક્ષા છે. આશ્રય કરવા યોગ્ય છે એમ નથી, પણ જે જ્ઞાનમાં સોને પર બે જણાય છે એ અનાત્મા છે કે આત્મા છે? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે, એક જે જ્ઞાનમાં આત્મા જણાય છે એ તો જ્ઞાન છે, એનો તો મારો પ્રશ્ન છે. પણ જે સર્વ જ્ઞાન તમે કહ્યું, જેને વ્યવહાર વિશેષણ લગાવ્યું, એ આત્મા છે કે અનાત્મા? એ સાંભળી આત્મા છે, અનાત્મા કેમ નથી એ કારણ આપે છે, લોજિક. જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો બરાબર નથી, કારણ કે સમસ્ત જે જળરૂપ અનાત્મા આકાશ આદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું નથી. એ પાંચ દ્રવ્યો જણાય જ્ઞાનમાં, પણ એ જ્ઞાનનો એની સાથે તાદાત્મ્ય સંબંધ નથી. શું કહ્યું? જણાય તેથી જ્ઞાન જળ થઈ ગયું એમ નથી. આત્માને જાણવાનું છોડીને એકાંત પરને જાણવા જાય તો અજ્ઞાન નામ જળ થાય, પણ એ આત્માને જાણવાનું તો છોડતું નથી. આત્માને જાણવાનું છોડ્યા વિના એ ભેદ જણાય છે ને ભેદ માં સ્વપર જણાય છે તો એ જ્ઞાન જ છે. એ કઈ અજ્ઞાન નથી, અનાત્મા નથી, એની સાથે તાદાત્મા નથી. આ જણાય છે જ્ઞાનમાં તો જ્ઞાનની અરે આને તાદાત્મ્ય થઈ જાય, જ્ઞેય જ્ઞાનમાં આવી જાય, જળ જ્ઞેય જ્ઞાનમાં આવે અને જ્ઞાન કઈ જળ થાય તો બે ભિન્ન ભિન્ન તત્વ છે અને સ્વચ્છતા છે તો એ જણાય છે. અહીંયા જ્ઞાન સ્વચ્છ છે જણાય છે, નામાં પ્રમેયત્વ છે જ્ઞેય છે તો જણાય છે, એવો વ્યવહાર છે. એવો વ્યવહાર છે. કારણ કે સમસ્ત જળરૂપ અનાત્મા આકાશ આદિ પાંચ તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું નથી. તાદાત્મ્ય તો નથી પણ એની સન્મુખે નથી. એ જ્ઞાન તો આત્માની સન્મુખ છે, અભિગત થી કાયમ રહે છે, ઉપયોગ ને પરિણતિ ગૌણ છે. ઉપયોગ ભલે બાર હોય નો જ્ઞાની નો, પણ પરિણતિ તો અંદર માં ચાલુ છે, આત્માને જાણ્યા જ કરે છે. તેથી સંવર નિદ્રા ચાલુ છે, એક સમય પણ જાણવાનો બંધ ન થાય. ચક્રવર્તી શાંતિનાથ ભગવાન એ 16માં લડાઈમાં હોય તોય શું, જ્ઞાન તો આત્માને, જ્ઞાનનો સંબંધ જ્ઞાયક ન્યારે છૂટતો નથી અને પરની આરે સંબંધ થતો નથી. તેમનું જ્ઞાન સાથે તાદાત્મ બનતું જ નથી. તાદાત્મ એટલે એકમેક. આ જ્ઞાનમાં જ્યારે જણાય જળ પદાર્થો, ત્યારે જ્ઞાન અને આ જળ પદાર્થ એકમેક થતા નથી, ભિન્ન ભિન્ન રહે છે. એકમેક ન થાય. રાગ જ્યારે જ્ઞાનની પર્યાયમાં જણાય સાધકને, ત્યારે એનું જ્ઞાન રાગની સાથે એકાકાર થતું નથી, તન્મય થતું નથી. જ્ઞાન પોતાનું ક્ષેત્ર છોડીને રાગના ક્ષેત્રમાં જાય નહીં, અને રાગ પોતાનું ક્ષેત્ર છોડીને જ્ઞાનના ક્ષેત્રમાં આવતો નથી. પોતપોતામાં રહેલું છે. અહીંયા સ્વચ્છતા છે તો રાગનો પ્રતિભાસ થાય છે. એમાં પરમેશ્વર નામનો ગુણ છે, અહીંયા પ્રમાતા છે, જણાય છે. બસ જણાય છે, તાદાત્મ થતું નથી, એકમેક થાય નહીં. જેમનું જ્ઞાન સાથે તાદાત્મ બનતું નથી, એકમેક. દીવાનો પ્રકાશમાં આ બધું જણાય તો એ પ્રકાશના બધા પદાર્થ એકમેક થાય. તો એ પ્રકાશ એકમેક કેની સાથે છે? દીવાની સાથે એકમેક છે. તાદાત્મ બનતું નથી, કેમ કે તેમનામાં જ્ઞાન થઈ જ નથી. જળ પદાર્થ ની હારે જ્ઞાન નો એકમેક થાય જ નહીં. અરે જળને આશરે જ્ઞાન ન થાય તો એકમેક તો ક્યાંથી થાય? જળના નિમિત્તે જ્ઞાન જ પ્રગટ ન થાય, નિમિત્તના આશરે નૈમિત્તિક પ્રગટ થાય, ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. અને એ ઇન્દ્રિય જ્ઞાન નૈમિત્તિક ગયો તો એકતા થઈને એનો કર્તા બની જાય. નૈમિત્તિક તો એનો કરતા આત્મા બને, પણ એ તો ક્ષણિક ઉપાદાન છે. એ તો ક્ષણિક ઉપાદાન થી જો એને તો ઇન્દ્રિય જ્ઞાન નો પલટો થઈ જશે, અતિન્દ્રિય જ્ઞાન ત્યાં ઉભું થશે. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન ને ઓલો નિમિત્ત છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ થી જોતા અજ્ઞાન ઉભું થાય. વિભાવમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય અથવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ માને અજ્ઞાની બની જાય, એને ઉપાદાન થી જો ને ઇન્દ્રિય જ્ઞાન ની પર્યાય ને નિમિત્ત નું લક્ષ છે ત્યાં સુધી નૈમિત્તિક કહેવાય, પણ એને ક્ષણિક ઉપાદાન થી જોતો નિમિત્ત નો સ્તંભ છૂટી જાય છે. અને ઉપાદાન થી જોતા આત્મા એનો જ્ઞાતા થાય છે, પણ કરતા બનતો નથી. ફટ અકર્તા એવા નાયક ના દર્શન થઈ જાય. આ જગત માં નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ નથી. આ જગત માં ખરેખર પરમાર્થે પરની સાથે જ્ઞાતા જ્ઞાની નો સંબંધ પણ નથી. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યાંથી હો? આ પંખો ભરે છે ને, પંખો એમાં ઇલેક્ટ્રિક એનો કરતા તો નથી. પંખાને ફેરવે નહીં ઇલેક્ટ્રિક, કેમ કે બેદરફ ભિન્ન છે. બરાબર છે, બેદરફ ભિન્ન છે એટલે કરતા કર્મ તો ન હો, એ તો વ્યાજબી છે. પણ એમાં એ ઇલેક્ટ્રિક નિમિત્ત છે કે ના નિમિત્ત એમાં નથી, કે નિમિત્ત વિના ઇલેક્ટ્રિક કરંટ વગર પંખો ફરે? હા, એનામાં ઉપાદાન શક્તિ છે, સમય વર્તી. એક ત્રિકાળવર્તી ઉપાદાન ને એક સમયવર્તી ઉપાદાન ક્ષણિક. એનામાં ક્રિયાવતી શક્તિ છે, નિરપેક્ષ ફરે છે. ઇલેક્ટ્રી ને અડધી નથી, ઇલેક્ટ્રી માં નિમિત્ત નથી, ઉપાદાન થી જોઈ ને. હા, તો ઇલેક્ટ્રી થી ફરે છે એવી બે દ્રવ્ય ની એકતા બધી છૂટી જશે. નિમિત્ત નૈમિત એક સંબંધ માનતા નિમિત્ત ઉપર લક્ષ જાય છે. એટલે પરનિયાની જે સંબંધ કરે છે એ કહે છે આત્માનું અત્યંત ગુરુ કરનારી કથા છે એમ કહ્યું. આપણે આવી ગઈ ગાથા ત્રીજી ચોથી ગાથામાં છે કે આત્મા તો પરના સંબંધ રહી છે અને છતાં પરના સંબંધ વાળો તો માન. પણ સાહેબ ત્રણ સંબંધ માંથી કોઈ પણ એક સંબંધ રાખો કે કોઈ પણ એક સંબંધ માં ગયો મેળો એ સાહેબ કરતા કર્મ બે દ્રવ્ય છે તો હોય નહીં. પણ નિમિત્ત નૈમિત સંબંધ તો દેખાય છે. એ તને દેખાય છે તારું અજ્ઞાન છે, જ્ઞાની ને દેખાતો નથી. તો સાહેબ બે તો કાઢ્યું, હવે એક તો રાખો કે હું જ્ઞાતા અને છ દ્રવ્ય મારા એ પણ સંબંધ નથી. કઈ પણ સંબંધ નથી. એ જ્ઞાતા થવું હોય તો નિમિત્ત નૈમિત સંબંધ કરતા કર્મ સંબંધ જ્ઞાતા જ્ઞેય સંબંધ ઉગાડી દે. પછી જ્ઞાતા જ્ઞેય સંબંધ નો વ્યવહાર અહીંયા લે અને એ વ્યવહાર ને ઉડાડીને નીચે માં આવી જા. આત્મા જ્ઞાતા ને આત્મા જ્ઞેય એમાં અનુભવ ન થાય. આત્મા જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય એમાં પણ અનુભવ ન થાય. પછી તો જ્ઞાતા ને જ્ઞેય એનો ભેદ નીકળી જાય. તો જ્ઞાયક તો કારણ કે સમસ્ત જડરૂપ અનાત્મા દેવનું જ્ઞાન સાથે તાદાત્મા એને એકમેક પણ બનતું નથી. ખાંડ હોય ખાંડ એમાં મેલ પણ હોય તો ગળપણ ને મેલ કઈ એકમેક થાય કોઈ એકમેક થાય નહીં. એમ જ્ઞાનમય આત્મા ને રાગ એકમય ન થાય. તાદાત્મ નથી, જળ છે. રાગ નું જ્ઞાન ન થાય. કોઈને રાગ નું જ્ઞાન થતું નથી, બધાને આત્મ જ્ઞાન થાય. ભવી અભવી બધાને સમય સમય આત્મા નું જ જ્ઞાન થઈ રહ્યું છે. જેમાં આત્મા જણાયા કરે છે એ જ્ઞાન નો સંબંધ આત્માની સાથે છે. કેમ કે તેમનામાં જ્ઞાન સિદ્ધ નથી. પણ પદાર્થ જળ છે એની હારે તાદાત્મ્ય જ્ઞાન થતું નથી. ભિન્ન છે, જળ છે, અચેતન છે, તેથી તેમનામાં જ્ઞાન સિદ્ધ થતું નથી. એવી ગાથાઓ છે. શાસ્ત્ર તે જ્ઞાન નથી, તેથી જ્ઞાન જુદું શાસ્ત્ર જુદું જીન કહે. શબ્દ તે જ્ઞાન નથી, શબ્દ તે જ્ઞાન નથી, જ્ઞાન કઈ જાણ એ શબ્દ કઈ જાણતું નથી, તેથી શબ્દ જુદો ને જ્ઞાન જુદો એવી ગાથાઓ છે. એટલા બોલી લીધા રાગ દ્વેષ મોહ કર્મ નો અધ્યવસાન ઘણા બોલી લીધા. ધર્માર્થી કાયદામાંથી કાય કે સાબુ સર કાલે સાહેબ પણ જ્ઞાન થાય તો મારાથી પણ એમાં એ વખતે નિમિત્તો એ જ્ઞાન જ ન થાય. નૈમિત્તિક અજ્ઞાન થયું, નૈમિત્તિક સ્વાભાવિક જ્ઞાન પ્રગટ ન થયું. તેમનામાં જ્ઞાન સિદ્ધ નથી, જેથી અન્ય પક્ષ નો અભાવ હોવાથી. એટલે જ્ઞાન આત્મા છે કે અનાત્મા, એવા બે પ્રશ્ન કર્યા કે એ અનાત્મા છે જ નહીં તો આત્મા છે જ્ઞાન. અનાત્મા તો માનતો હતો, ખોટું છે. ન્યાય આપ્યો કે પરની સાથે તાદાત્મા નથી, માટે એ ચેતન છે જ્ઞાન, જડ થતું નથી. એથી અન્ય પક્ષ નો અભાવ હોવાથી જ્ઞાન આત્મા છે, અનાત્મા નથી, પણ આત્મા છે એમ કહ્યું. જ્ઞાન ને આત્મા છે કેમ કે આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન કે આત્મા છે. ખટાશ લીંબુની હોવાથી ખટાશ તે લીંબુ છે. ગળપણ સાકર નું હોવાથી ગળપણ તે સાકર જ છે. સાકર ને ગળપણ જુદાય નથી. એમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન થવાથી ન લગતા આત્માનું જ્ઞાન હોવાથી. જ્ઞાન ત્રણે કાળ આત્માનું જ હોય, જ્ઞાન પરનું હોય જ નહીં. આત્માનું જ્ઞાન થવાથી લીધું નથી, શેટિકાની ગાથા છે. આત્માનું જ્ઞાન હોવાથી, હોવાથી ને થવાથી મોટો ફેર છે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. ખટાશ લીંબુડી હોવાથી ખટાશ તે લીંબુ છે કે ખટાશ છે, દાળ છે? જો દાળ ખાટી ગયો તો ખટાશ એ દાળ થઈ જાય, તો લીંબુ રહેતું નથી. એક પદાર્થ નો નાશ થઈ જાય. દાળ ખાટી થઈ, દાળ ખાટી થાય છે કે લીંબુ ખાટું રહ્યું છે કે થયું છે ખાટું?
રહ્યું છે,
રહ્યું છે, થયું નથી.
બરાબર, બહુ સરસ, બહુ અચ્છા.
લીંબુ ખાટું થયું હવે
નહીં,
દાળ ખાટી થઈ એમ કહેવાય, પણ લીંબુ ખાટું થયું એમ કહેવાય
નહીં.
લીંબુ તો ખાટું રહ્યું છે,
રહ્યું છે,
અને દાળ ખાટી જે કહેવાય છે એ તો એનું અજ્ઞાન છે. દાળ કોઈ ખાટી, દાળ તો જેવી છે એવી છે. ખારાપણું મીઠાનો સ્વભાવ છે, પણ ખીચડી ખારી થાય કોઈ દી? શાક ખારી થાય? શાક ખારું થાય જ નહીં. અને મીઠું ખારું ન થાય, પણ ખારું રીએ એનાથી આનંદ.
બરાબર, બહુ સરસ.
જ્યાં જ્યાં મીઠું ત્યાં ત્યાં ખારપ, ને જ્યાં જ્યાં ખારપ ત્યાં ત્યાં મીઠું, જ્યાં જ્યાં સાપ ત્યાં ત્યાં ખારી, એવું છે
નહીં.
બ્રહ્મણા છે બધી જણાય છે. પ્રત્યેક સમયે જ્ઞાન માં જ્ઞાયક, આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. અને ભ્રાંતિ થઈ ગઈ કે આને હું જાણું છું, લક્ષ ફરી ગયું. લોકની વ્યવસ્થા જેવી છે કે અસત્યની કલ્પના કરાવે છે. નિમિત્ત નિમિત્ત શબ્દ દેખીને કરતા કર્મની ભ્રાંતિ થાય છે. જીવને સત્ય સ્વરૂપ નો નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા ન હોય. અરે જ્ઞાનની પર્યાય ને જ્ઞાયકની અપેક્ષા નથી, તો પરની અપેક્ષા તો સ્વયં કરતા કર્મથી ઉત્પન્ન થાય છે, પણ આત્માએ જ્ઞાન પ્રગટ કર્યું એમ કહેવામાં આવે. એવું ચાલુ કથન છે. આત્મા જ્ઞાન ને કરે છે એ ઉપચાર છે, તો આત્મા રાગ ને કરે એ તો એનું મોટું અજ્ઞાન છે, ભૂત વેડ્યું છે. મોરૂપી ભૂતનું વેજ્ઞાન નથી, જ્ઞાન આત્મા છે એ પક્ષિત થાય છે. પૂછું તું જ્ઞાન સર્વજ્ઞાન આત્મા છે કે અનાત્મા? જે જ્ઞાનમાં આત્મા જણાય છે એ તો જ્ઞાન છે બરાબર, પણ જે જ્ઞાન ની પર્યાયમાં સર્વ જણાય છે એ આત્મા છે કે અનાત્મા? ઓલું જણાય છે પાંચ દ્રવ્ય જળ, ત્યારે એ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? કે એ વખતે જ્ઞાન આત્મા જ છે? જણાય તો એની સ્વચ્છતા છે, ઉલટું સ્વચ્છતાને પ્રસિદ્ધ કરે છે પાંચ દ્રવ્યો.
બરાબર,
એ કઈ વિભાવ થઈ ગયો પર પદાર્થમાં જણાય છે, માટે વિભાવ જ્ઞાન નો થઈ ગયો એમ નહીં. કોલસાનો પ્રતિભાસ થાય તો અરીસો કાળો થતો હોય છે? કાળો કોઈ કાળે કાળાપણું ને કોલસાનું તાદાત્મ્ય અભિન્નપણું છે, અને કોલસો જેમાં પ્રતિભાસ છે એવી સ્વચ્છતાનું દર્પણની સાથે અનન્યપણું છે. પણ સાહેબ આ કોલસો જણાય છે ને એમાં ત્યાં સુધી દર્પણ જણાતું નથી, તારી ભૂલ થાય છે. કોલસો એમાં પ્રતિભાસે છે એટલે તને દર્પણ જણાતું નથી, તારી ભૂલ થાય છે. એ કોલસો ને એમાં ભલે ને પ્રતિભાસે, પણ તારી નજર કાળ ઉપરથી છોડી દે અને દર્પણ ઉપર લે તો તને દર્પણ જણાશે. થોડીક વાર પહેલા તો એની સામે જોતો તો કાળપ દેખાતી, હવે કોલસાની કાળપ દેખાતી નથી, હવે દર્પણની સ્વચ્છતા દેખાય છે.
બરાબર,
પણ કોલસો હટાયો નહીં તોય કે તોય. કોલસો હટાવવાની જરૂર નથી, તારું લક્ષ ફેરવાની જરૂર છે, તારી માન્યતા ફેરવી ના. રાગ જ્યાં સુધી જણાય ને દેહ જણાય ત્યાં સુધી સમય દર્શન થતું નથી, ખોટી વાત છે. એ જણાય ને જણાવવા દે ને, એને તો શું કામ એને જાણવા દો? એ તો જણાય એનો ધર્મ છે, પણ તું દેહ ઉપર લક્કા કરવા ગયો? આપણા જગદીશ સાહેબ તો કે તમે હતા કે નહીં પૂછ્યું, જગદીશ સાહેબ કાપડિયા એની સાસુ સાસરા નાયબા વગેરે તો ચર્ચા થોડી થઈ. મેં કહ્યું જગદીશ તું મંદિરમાં ગયો દર્શન કર્યા ને પછી તે દર્પણની સામે તું જોતો હતો ત્યારે તને શું જણાય છે કે મને દર્પણ કરાય છે? મારી પાસે બે જણા આવ્યા, મેં બે જણાને પૂછ્યું બીકો આ જગદીશ કોને જાણે છે? એના મોઢાને જાણે છે, બીજું કે મોઢાના એને દર્પણ બે ને જાણે છે. ઓલો જગદીશ કે દર્પણ દર્પણ ને દર્પણ જ જણાય છે, બીજું કઈ જણાતું નથી. મોઢાને હટાવવાનું નથી, મોઢાનો પ્રતિભાસ સમ્યક દર્શનમાં બાધક નથી, લોકાલોકનો પ્રતિભાસ સમ્યક દર્શનમાં બાધક નથી. પ્રતિભાસ થાય તો ભલે થાય, તારું લક્ષ્ય ક્યાં છે? એ પરના પ્રતિભાસ ઉપર છે કે સ્વના પ્રતિભાસ ઉપર છે? જો સ્વના પ્રતિભાસ ઉપર હોય તો જ્ઞાન નો આવિર્ભાવ થઈ જશે સામાન્ય નો, અને જો પરના પ્રતિભાસ ઉપર લખી ગયું તો વિશેષ ન્યાયકાર જ્ઞાન નો આવિર્ભાવ જ્ઞાન થઈ જશે. દેહ જણાય છે એ બાધક નથી, દેહ જણાય છે કઈ અરીસો પેલો એ મોઢું એમાં કઈ ગયું છે. મોઢાની પર્યાય મોઢાથી અભિન્ન છે, અને દર્પણ ની પર્યાય દર્પણ થી અભિન્ન છે, તેથી મોઢા થી સર્વથા ભિન્ન છે. કે પ્રતિભાસ થી ભિન્ન કે ના પ્રતિભાસ તો દર્પણ ની સ્વચ્છ અવસ્થા છે, એ મોઢા ની અવસ્થા નથી. એ તો દર્પણ ની અવસ્થા છે, ત્યાં મોઢા ની અવસ્થા ક્યાં આવી? માટે શુદ્ધ જ્ઞાન પણ આત્મા છે, સિદ્ધ કર્યું. પચાસ મિનિટ કરી દઈએ ભલે વધારે 50 મિનિટ થી વધારે.